नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयिरियाणं नमो उवज्जायाणं नमो लोये सर्वसाहूणं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम्। जो हमणां ज आपणे पूज्य गुरुदेवश्रीनो समयसारजी परमागममां 15मी वखतनुं प्रवचन सांभळता हता, કરતા કર્મ અધિકાર એની 73 ને 74મી ગાથાઓ, જેવી રીતના આમ ભોજનમાં તમે મીઠાઈનો આનંદ લો અને પછી તમને કોઈ આમ દાળ ભાત પીરશે તો કેવું લાગે, એવી જ રીતે આટલી ઉત્કૃષ્ટ વાત સાંભળી હોય પછી આમ બીજું કાંઈ ખાવાનું મન ન થાય, એમ થાય કે આનો જ આનંદ લઈએ। ખ્યાલ આવે ને, સમયસાજી પરમાગમ એમાં પણ આ ગાથાઓ કરતા કર્મ અધિકારની સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ગાથાઓ છે બધી। સમયસાજીમાં કેની વાત આવે છે? સાત તત્વની વાત આવે છે, સાત તત્વ, અને એમાં પણ જીવ એની અંદર છુપાયેલી આત્મજ્યોતિ એમ કરીને આવે છે। તો બોલો, કરતા કર્મ અધિકાર તો સાત તત્વમાં છે જ નહીં, કયું તત્વ છે સાત તત્વમાંથી? કરતા કર્મ અધિકાર પહેલા જીવ અજીવ અધિકાર લીધું, બરાબર, પછી પાછળ આશ્રવ સંવર નિર્જરા બંધ મોક્ષ, વચમાં કરતા કર્મ અધિકાર શું કામ નાખ્યો? જે કરતા કર્મ અધિકારમાં જીવની જે ભૂલ બતાવે છે એ સાતેવ તત્વમાં એ લાગુ પડે છે। એટલે આ સાતેવ તત્વની પાછળ રહેલી જે જીવની ભૂલ છે એ જીવ પોતાને અપર પદાર્થનો એકત્વ મમત્વ કર્તૃત્વ અને ભોગતૃત્વ આજે ચાર ભૂલ કરે છે એને અહીંયા કરતા કર્મ અધિકારમાં દૂર કરે છે। તો જો વાત આપણે આજે ગાથાઓ જેણે પ્રવચન સાંભળ્યું હોય તેની વાત ચાલી, કે જે જીવ 74 ગાથા પછી લે, પહેલા 73 ગાથા, કે જે જીવ આજે આજે ટીકાનો પાછળનો ભાગ ચાલ્યો ને અને ભાવાર્થ એની વાત થઈ ને, જે જીવ પોતાના અજ્ઞાન વડે આત્મામાં જ ઉત્પન્ન થતા જે ક્રોધાદી ભાવો છે, એ ક્રોધાદી ભાવ જેવી રીતના ઓલું સમુદ્રની વચ્ચે વમળ આવે ને, વમળને શું કહેવાય ઇંગ્લિશમાં? હા, વર્લપૂલ, એમાં જેવી રીતના ઓલી શિપ ફસાઈ ગઈ હોય અને જેમ કે વર્લ એ વમળ બંધ થાય અને શિપ છૂટી જાય, એવી રીતના આ જીવ પોતાના જ ક્રોધાદી ભાવોમાં ફસાઈ ગયો હતો અને એણે શું કર્યું? પોતાના એવો નિર્વિકલ અચલિત નિર્મલ આત્માને અવલંબતો જેવું જીવનું વાસ્તવિક સ્વરૂપ છે, ત્રિકાળી સ્વરૂપ છે, એવો નિર્વિકલ્પ જીવ સ્વભાવ, પછી કેવો છે? અચલિત, પર્યાયની જેમ બદલાતો નથી, નિરંતર ત્રણે કાળ એવો ને એવો રહેવાવાળો જીવનો સ્વભાવ છે, નિર્મળ સ્વભાવ, જેવું સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે, આપણે આઠ ગુણોથી જોયું ને, સિદ્ધ ભગવાનનું જેવું પ્યોર સ્વરૂપ છે એવું જ આ આત્માનું સ્વરૂપ છે। એવા આત્માને અવલંબતો, અવલંબતો એટલે કે જ્યાં જીવ હવે પોતાને એવો આત્મા જુએ છે ત્યાં ઓલા ક્રોધાદીથી જીવ છૂટી જાય છે, જેવી રીતના પેલી શિપ ઓલા વમળથી છૂટી જાય છે એવી રીતના અહીંયા આ જીવ પેલા ક્રોધાદીથી છૂટી જાય છે। કેવી રીતના? કે બસ ખાલી પોતાની નજર પોતાના આત્મા તરફ કરવાથી। આપણે બધા યંગસ્ટર્સને મેઇન તો એ જ ક્વેશ્ચન હોય ને કે ભાઈ મને, આપણે જૈન છીએ, રાગ દ્વેષના ભાવ આપણને ન થવા જોઈએ, પણ તો પણ થાય છે, હું ઘણું કંટ્રોલ કરવાની ટ્રાય કરું છું તો પણ થઈ જ જાય છે, કેવી રીતના ન થાય? તો અહીંયા જો એનું સોલ્યુશન આપે છે આચાર્ય ભગવાન, જેટલું એ ક્રોધને કંટ્રોલ કરવાની ટ્રાય કરશું તો ક્રોધ બંધ થશે જ નહીં. પણ જ્યાં આપણી નજર ત્યાંથી હટાવી લીધી, નાના છોકરાનું અટેન્શન ડાયવર્ટ કરી નાખે ને એવી રીતે જીવે જ્યાં પોતાનું અટેન્શન ડાયવર્ટ કરી નાખ્યું. અને ક્યાં લીધું અટેન્શન હવે? કે જેવો પોતાનો શુદ્ધ સ્વભાવ છે ત્યાં અટેન્શન હવે આપ્યું તો ઓલી ઇમ્પ્યોરિટી ઓટોમેટિકલી વહી ગઈ, કંઈ કરવું જ ન પડ્યું. કેટલી સરસ વાત અને એટલી સિમ્પલ એક્ઝામ્પલ્સ પણ પૂજ્ય ગુરુદેવશ્રીના એટલા સરસ હોય છે. આચાર્ય ભગવાનના જ એક્ઝામ્પલ્સ છે, પણ ગુરુદેવશ્રી આપણને એટલી સરસ શૈલીમાં સમજાવે છે, એકદમ ઇઝીલી વાત ઉગાડી ઉતરી જાય. આપણને શું લાગે કે સમયસારજી પરમાગમ એટલે આમ જૈન ધર્મનું સૌથી મહાન શાસ્ત્ર, કેટલી તો સૂક્ષ્મ સૂક્ષ્મ અને ઊંડી ઊંડી વાત એમાં કરી હશે ને ભાઈ, આપણને ન સમજાય. પહેલા આપણે તો પ્રશ્નોત્તર માળા સમજીએ, પણ જે સંસારની વાતોમાં આપણે આટલા સ્માર્ટ છીએ એ જ સિદ્ધાંતો અહીંયા પણ લાગુ પડી શકે છે અને બહુ ઇઝીલી આપણને સમજાઈ શકે છે. એટલે સમયસારજી પરમાગમને તો સૌથી પહેલા વાંચવું જોઈએ. કોઈ બેકગ્રાઉન્ડ ના હોય ને તોય ચિંતા ન કરી, પહેલા સમયસારજી વાંચવું જોઈએ. ખ્યાલ આવે છે ને? ગુરુદેવશ્રીના માધ્યમથી બધું બહુ સિમ્પલ જ થઈ જાય છે, એકદમ ઇઝી. જો પછી 74 ગાથામાં શું કીધું? 74 ગાથામાં 6 અલગ અલગ એડજેક્ટિવ્સ આપ્યા છે આશ્રવોને. જે જીવના રાગ દ્વેષ આદિ ભાવો છે એ આશ્રવોને 6 વસ્તુથી સમજાવે છે. એમાં આજે સૌથી પહેલી વસ્તુ ગુરુદેવશ્રીએ લીધી. કેવા છે આશ્રવ? જીવ નિબદ્ધ છે, કે જીવની સાથે બંધાયેલા છે. આશ્રવ પોતે જીવ નથી, પણ જેવી રીતના અહીંયા એક્ઝામ્પલ શું લીધું કે ઓલા ટ્રી ઉપર એક ઓલું લાખનું એક્ઝામ્પલ લીધું. આપણે ખબર નહીં, લાખ તો આપણે ક્યાંક જોઈ ન હોય અહીંયા મુંબઈમાં, પણ આપણે એ તો જોયું હોય ને કે કોઈ ટ્રી હોય એની ઉપર કોઈ કોઈ ઇન્સેક્ટ કે કોઈ એવી બીમારી લાગી જાય તો એ બહારથી છે ને, ટ્રીનું નેચરલ સ્વભાવ નથી, એ બીમારી એના ઉપર લાગેલી છે. બરાબર? એવી જ રીતે અહીંયા જીવ એના ઉપર એ આશ્રવ ભાવ લાગેલા છે, એ જીવનો નેચરલ સ્વભાવ નથી. તો જ્યારે એ બીમારીને બીમારીથી નજર હટાવતા અને એક્ચ્યુઅલ ટ્રીને જોતા, ટ્રી સમજાય છે ને અને ઓલી બીમારી દૂર થાય છે. એવી રીતે અહીંયા જીવને એક્ચ્યુઅલ જીવ સ્વભાવથી જોતા, પેલા રાગ દ્વેષ ભાવો જીવના છે જ નહીં એમ એને બહાર કાઢી નાખતા, એ આપણને જીવનો ખરેખર સ્વભાવ સમજાય છે. આશ્રવો જીવ નિબદ્ધ છે, જીવ સાથે બંધાયેલા છે. પછી કેવા છે? અધ્રુવ છે. એ બધું હવે કહેશે કે જેવી રીતના આપણને ગુસ્સો આવે છે, જાય છે, ક્યારેક વધારે હોય છે, ક્યારેક ઓછો થઈ જાય છે, એવું બધું થાય છે ને, તો આશ્રવ ભાવો કેવા છે? અધ્રુવ છે, કોન્સ્ટન્ટ નથી, એ તો બદલતા છે અને ઓટોમેટિકલી બદલાય છે. આપણા કંટ્રોલ કરવાથી બદલાતા નથી કે આપણને ક્યારેક વધારે ગુસ્સો કરવો હોય તો વધારે કરી શકીએ, ઓછો કરવો હોય તો ઓછો કરી શકીએ, એવું નથી. એવું નથી ને, ઓટોમેટિકલી એની જાતે થાય છે, ઓટોમેટિકલી એની જાતે વયા જાય છે. પણ આ જીવનો સ્વભાવ કેવો છે? કે હંમેશા ધ્રુવ રહેવા વાળો છે. ઓલવેઝ આ જીવ આપણી સાથે એવો ને એવો છે કે નહીં? હંમેશા હાજર છે કે નહીં? સૂતા હોય, કોમામાં હોય, ગમે તે સિચ્યુએશનમાં હોય, જીવનો જાણવા દેખવાનો સ્વભાવ તો ચાલુ જ છે ને, એવો ને એવો. તો એ જીવને પોતાના સ્વભાવથી જાણતા, જે આગળ કીધું ને આગળની ગાથામાં, કે જીવને પોતાના સ્વભાવથી જાણતા પેલા આશ્રવ ભાવ ઓટોમેટિકલી વયા જાય છે. જો આવી સુંદર વાત અહીંયા સમયસારજી પરમાગમમાં ચાલી રહી છે, આપણે એનો રોજ જરૂર લાભ લેવો જોઈએ. ચાલો આપણે ચાલતા ટોપિક ઉપર આવીએ છે. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં જે પંચ પરમેશ્વરી ભગવાન છે એમના ગુણોની ચર્ચા ચાલુ છે. પ્રશ્નોત્તર માળામાં 7મો અધિકાર છે, અધિકાર 7 તત્વોનો. 7 તત્વની ચર્ચા થઈ ગઈ એટલે અગ્રહિત મિથ્યાત્વની ચર્ચા થઈ ગઈ. હવે ગ્રહિત મિથ્યાત્વને દૂર કરવા માટે પંચ પરમેશ્વરીનું કેવું સ્વરૂપ હોય એની આપણી ચર્ચા ચાલુ છે. બરાબર? જો એમાં લાસ્ટ ટાઈમ આપણે આચાર્ય ભગવાનના ગુણોની ચર્ચા શરૂ કરી હતી, આચાર્ય ભગવાનના જે 36 ગુણ છે એમાં આપણે ઉપરથી બધા વાંચી ગયા હતા અને આપણે તપના જે 12 ભેદ છે એની ચર્ચા ચાલતી હતી અને ત્યાં આપણું પૂરું થયું. આજે આપણે એ આગળ વધારશું, ઉપાધ્યાય ભગવાનના 25 ગુણો જોશું, ટાઈમ મળશે તો. સાધુ ભગવાનના ગુણો પણ જોશું. જો એક રિવિઝન કરી લઈએ પહેલેથી, જો સૌથી પહેલા અરિયંત ભગવાનના 46 ગુણ જોયા, ખાલી નામ જોઈ લઈએ ફટાફટ, એ 46 માંથી એમના અંતરંગ ગુણો કેટલા છે? 4. કયા 4? અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય. અને બાકીના 42 કયા છે? બાકીના 42 ગુણો કેવા છે? કે બાહ્યની વિભૂતિના છે. બહુ સરસ. એ બાહ્યની વિભૂતિમાં પણ 10 જે છે એ અતિશયો જન્મથી છે, કે જન્મથી જ એમના શરીરમાં એવા અતિશય હોય છે. કયા છે? જો નામ જોઈ લઈએ, મળમૂત્રનો અભાવ, પરસેવાનો અભાવ, સફેદ લોહી હોવું, સમચતુરસ્ત્ર સંસ્થાન, બોડીનો શેપ એકદમ યુનિફોર્મ હોવો, વજ્ર વૃષભ નારાજ સહનન, હાડકાની મજબૂતી એકદમ વજ્ર જેવી હોવી, અદભુત રૂપ, અતિ સુગંધિત શરીર, 1008 ઉત્તમ લક્ષણ. શરીરમાં એવા ઉત્તમ લક્ષણો હોય છે કે 1008 એવા લક્ષણો હોય છે. અતુલ બલ, એમના શારીરિક બલ જેવું કોઈ કોઈની એવી તાકાત હોતી નથી. અને પ્રિય વચન, જે વાણી બોલે છે એકદમ હિતમિત પ્રિય વાણી હોય છે. બરાબર. આ 10 અતિશય એમના જન્મથી છે. પછી આગળ બીજા 10 અતિશય કેવલ જ્ઞાન ઉત્પન્ન થતા ઉત્પન્ન થાય છે. જો કયા છે? કે ઉપસર્ગનો અભાવ. હવે કોઈ જ જાતના ઉપસર્ગ કેવડી ભગવાન પર થતા નથી. આપણે ઓલું અમુક શ્વેતાંબરમાં આવે છે કે મહાવીર ભગવાનને કેવલ જ્ઞાન થયા પછી અમુક રોગ થયો, અને રોગ દૂર કરવા માટે એમણે શું કર્યું? એમણે કંઈક માંસનું ભક્ષણ કર્યું અને એનાથી એમનો રોગ દૂર થઈ ગયો. એક તો એમને ઉપસર્ગ પણ હોતા નથી, અને કેવલ જ્ઞાન થયા પછી કોઈ આહાર બી હોતો નથી. એટલે આ બધી કાલ્પનિક કથાઓ છે. જો ઉપસર્ગનો અભાવ, અદયાનો અભાવ, એટલે જ્યાં ભગવાન હોય છે ત્યાં ક્યાંય અદયા નથી, કોઈ ક્રૂરતા નથી હોતી. શરીરની છાયા ન પડે, 4 મુખ દેખાય છે બધી તરફ, સર્વ વિદ્યાનો સ્વામી પણ. જ્યાં કેવલ જ્ઞાનમાં 3 લોક 3 કાળ જણાઈ ગયા, તો હવે એમને કોઈ જ વસ્તુ જાણવા રૂપે બાકી નથી રહી, એટલે બધી જ વિદ્યાના એ સ્વામી છે. આંખનો પલકારો ન થવો, 100 યોજન સુધી સુભિક્ષતા હોવી. જો આંખનો પલકારો તો આપણે આમાં આવ્યું, આમાં ઓલું નથી આવ્યું કે દિવ્ય ધ્વનિ થાય ને, તો એમને હોઠ પણ આમાં હલે નહીં. જાણે આપણે બોલીએ છીએ તો બોલવા માટે હોઠ હલે, આપણી જીભ અંદરથી હલે, અલગ અલગ અવાજ સ્વર થવા માટે ઇટ હેઝ ટુ ટચ, ઉપરનું તાળવું ને નીચેનું ને એવી રીતના અલગ અલગ થાય ને, એવું કેવલી ભગવાનને કાંઈ થતું નથી. કોઈ ધ્યાન મુદ્રામાં કેવું બેઠું હોય, એવી રીતના ભગવાન તો ધ્યાન મુદ્રામાં જ છે. અને આ શરીરના પરમાણુનું ઓટોમેટિક વાઇબ્રેશન થાય છે, અને એનાથી જે અવાજ નીકળે છે એને દિવ્ય ધ્વનિ કહેવાય છે. જો આગળ પછી 100 યોજન સુધી સુભિક્ષતા હોવી, કે 100 યોજન સુધી કાંઈ તકલીફ થતી નથી કોઈને. એમનું આકાશ ગમન હોય છે પૃથ્વીથી 20,000 હાથ ઉપર. કવલાહારનો અભાવ એ આપણે જોઈ લીધું, અને નખ અને કેશ વધતા નથી. બરાબર. આગળ દેવકૃત 14 અતિશય હોય છે. કયા છે? સકલ અર્ધમાગધી ભાષા, એટલે જે દિવ્ય ધ્વનિ છે એ અર્ધમાગધી અને બીજી બધી જે પણ જે 18 મહાભાષા અને 700 લઘુ ભાષાઓ કહેવાય ને, એટલે બધી ભાષાઓમાં એ દિવ્ય ધ્વનિ કન્વર્ટ થઈ જાય છે. સર્વ જીવોમાં મૈત્રીપણું, સર્વ ઋતુઓના ફલ ફૂલ ખીલી જવા, દર્પણ સમાન પૃથ્વી એકદમ નિષ્કંટક થઈ જવી, કંટક રહિત થઈ જવી અને દર્પણ સમાન થઈ જવી. આપણે આના માર્બલના એક્ઝામ્પલથી જોયું ને કેવી દર્પણ સમાન પૃથ્વી છે, એના જેવું ત્યાં બધું થઈ જાય છે. મંદ સુગંધિત પવનનું વાવવું, સર્વને આનંદ થવો, ગંધોદક વૃષ્ટિ, આ પગ તળે કમળની રચના, જ્યારે વિહાર કરતા હોય તો પગની નીચે કમળોની રચના થવી. પછી સર્વ ધાન્યનું નિપજવું, આ થોડો આગળ પાછળ છે, આમ બધા એક સાથે હોય તો સારું પડે. જો વાતાવરણમાં શું થઈ જાય છે પહેલા, કે બધી દશે દિશાઓ એકદમ નિર્મળ થઈ જવી, ભૂમિ નિષ્કંટક થઈ જવી, દર્પણ સમાન એકદમ સુંદર થઈ જવી, ધન ધાન આ બધા ધાન્યનું ખીલી જવું, 100 યોજન સુધી સુભિક્ષતા, બધી આ બધું વાતાવરણમાં જે ફેરફાર થાય છે બધું એક સાથે આવી જવું જોઈએ આમાં. બરાબર. પછી આકાશમાં દેવોના આહવાન શબ્દો, હવે આ બધા દેવકૃત જે દેવો દુંદુભી વગાડે છે, જય જયકાર કરે છે, પુષ્પવૃષ્ટિ કરે છે, ગંધોદક વૃષ્ટિ કરે છે. આ બધું દેવોના કૃત જે અતિશય છે એ પણ બધા એક સાથે મૂકી દીધા હોય તો શું એક ફ્લો જેવું લાગે. જો આકાશમાં દેવોના આવાનંદ શબ્દો, પછી ધર્મચક્ર આગળ ચાલે છે. હવે આ ગમનના બધા એક સાથે મૂકી દેવા જોઈએ કે ધર્મચક્ર આગળ ચાલવા, આઠ મંગલ દ્રવ્યનું એક સાથે જવું, અને જ્યારે ગમન કરે છે ત્યારે નીચે કમળોની રચના થાય છે. બરાબર, આ રીતે દેવકૃત 14 અતિશયો થયા. અને છેવટે એ જે આઠ મંગલ દ્રવ્ય જે કીધા એ પણ જોઈ લઈએ જે આગળ ચાલે છે ગમન વખતે. તો છત્ર, ધજા, દર્પણ, કળશ, ચામર, ઝારી, પંખો અને થવણીઓ. બરાબર, અને આઠ પ્રાતિહાર્ય જ્યારે ભગવાન સમોષરણમાં બિરાજમાન છે ત્યારે એમના આઠ એવા શુભ લક્ષણો પ્રાતિહાર્ય જે હોય છે એ અશોક વૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, 64 ચામરોનું ઢળવું, સિંહાસન, ભામંડલ, દુંદુવી અને 3 છત્ર. બરાબર, આ રીતે અરિયંત ભગવાનના 42 ગુણોની ચર્ચા આપણે ઘણી વાર થઈ ગઈ એટલે ફટાફટ વાંચી ગયા. ચલો આગળ, સિદ્ધ ભગવાનના 8 ગુણો પણ આપણે જોઈ લીધા. કયા છે? જો શાયિક સમ્યક્ત્વ, શાયિક દર્શન, શાયિક જ્ઞાન, શાયિક વીર્ય, પછી 4 પ્રતિજીવી ગુણો કે અગુરુ લઘુત્વ, અવગાહનત્વ, સૂક્ષ્મત્વ અને અવ્યાભાગત્વ. બરાબર, જે 8 કર્મ છે એની સામે 8 ગુણો પ્રગટ થયા એમ કહેવામાં આવે છે. કહેવાનો ઉપચાર છે, બાકી સિદ્ધ ભગવાનને તો આખા અનંતા ગુણો સમ્યક રૂપે પરિણમી ગયા છે. હવે જો આપણે લાસ્ટ આચાર્ય ભગવાનના જે ગુણોની ચર્ચા ચાલતી હતી, જો ઉત્તમ સમાધિ 10 ધર્મ, અત્યારના પર્વાધિરાજ પર્યુષણ પર્વ ચાલે છે ને, આજે કયો દિવસ છે? ઉત્તમ શૌચ ધર્મનો દિવસ છે. તો ઉત્તમ શૌચ ધર્મ એટલે લોભ કશાયથી રહિત, જે એવા મહામુનિરાજ છે એમને ઉત્તમ શૌચ ધર્મ પ્રગટ થાય છે. જે મુનિરાજ આપણે આચાર્ય ભગવાનનું સ્વરૂપ મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી વાંચ્યું ને લાસ્ટ ટાઈમ, કે જેમનું શુદ્ધોપયોગ રૂપ જ મુનિ દશા છે. પ્રધાનપણે તો જેઓ પોતાના સ્વરૂપમાં લીન રહે છે એવા આચાર્ય ભગવાન, એમને કોઈ શિષ્ય આવે અને એ કહે કે મારાથી આ દોષ થયા સાંભળો આચાર્ય ભગવાન, તો એમને તરત બધું પોતાનું મૂકીને એમનું સાંભળવું એવો કોઈ નિયમ નથી. પહેલા તો પ્રધાનપણે પોતાના આત્મામાં લીન રહે છે અને પછી ક્યારેક એમનો ઉપયોગ બહાર આવે અને એમને કરુણા બુદ્ધિ થાય તો એ જે આ બધા આચાર આદિ પાળે છે ને પડાવડાવે છે, સંઘનું જે બધું અનુશાસન પાળે છે, પછી દીક્ષા આદિ આપે છે, પ્રાયશ્ચિત આદિ આપે છે, એ બધું જ્યારે 6 ગુણસ્થાનમાં હોય ત્યારે આ બધી વ્યવસ્થા બને છે. પણ જે પ્રધાનપણે પોતાના આત્મામાં લીન છે એટલે સમ્યક દર્શન ધ્યાન ચારિત્ર તો ધારી છે કે નહીં, અને સમ્યક દર્શન ધારી જે હોય એને આ ઉત્તમ શબ્દ લગાવવામાં આવે છે. આ ઉત્તમ શબ્દ આવે ને 10 ધર્મમાં, એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો સૂચક છે. જે જીવ રત્નત્રય ધારી છે અને પછી પોતાના આત્મામાં લીન રહે છે, તો જ્યારે આત્મામાં લીન છે ત્યારે એમનું બધું ફોકસ તો આત્મા પર છે ને, તો એ સમય માટે એમને કોઈના પર ક્રોધે નથી થતો, માન નથી થતું, માયા નથી, લોભ નથી. તો એ જ સમયની અવસ્થાને 10 જુદા જુદા નામથી વર્ણન કરવામાં આવે છે, કે જ્યાં ક્રોધ નથી તો એમને ઉત્તમ ક્ષમા ધર્મ કહેવાય છે, જ્યાં માન નથી તો ઉત્તમ માર્દવ કહેવાય છે, માયા નથી તો ઉત્તમ આર્જવ કહેવાય છે, અને આજે જે લોભ કશાયથી રહિત એ ઉત્તમ શૌચ ધર્મ ધારક મુનિરાજો, એની ચર્ચા આપણે આજે પૂજામાં પણ ઘણી બધી રીતે આપણે જોઈ. બરાબર, આ તો 4 થયા, પછી આગળ પણ અસત્યથી રહિત સત્ય, બરાબર, પછી સંયમ, તપ, ત્યાગ આદિ એ 10 ધર્મ જે છે એ 10 ધર્મ ધારક મુનિરાજોનું સ્વરૂપ જ્યાં આપણે વાંચીએ છીએ તો અંદરથી જેટલો આનંદ આપણને થાય કે અરે આટલું પ્યોર, આટલું શુદ્ધ મુનિરાજોનું સ્વરૂપ હોય છે તો એમાં કોઈ દોષ જ લાગતા નથી, માટે એમને આવી રીતના ઉત્તમ 10 ક્ષમા આદિ ધર્મ છે એવું વ્યવહારથી કહેવામાં આવે છે. આજે બાયફર્કેશન કર્યું ને 10 ધર્મ, ક્ષમા, માર્દવ, આજવ આદિ, બીકોઝ બાયફર્કેશન કર્યું એટલે એને વ્યવહાર કહેવાય છે. બાકી ખરી રીતે તો પોતાના આત્મામાં જ્યાં ડૂબેલા છે એ એક જ નિશ્ચય છે. પૂજ્ય ગુરુદેવજીએ જે કહ્યું હતું ને, જે સોગાનીજીએ સાંભળ્યું કે આવશ્યક કેટલા છે, આવશ્યક છ નથી, આવશ્યક એક જ છે. એવી રીતના ધર્મ કેટલા છે, દસ ધર્મ છે ને, ધર્મ દસ નથી, ધર્મ તો ચારિત્ર રૂપ એક જ ધર્મ છે. અને એના આ દસ લક્ષણો છે. જો ઉત્તમ સમાધિ દસ ધર્મ તો શોર્ટમાં કહેવામાં આવે છે, બાકી ઉત્તમ સમાધિ ધર્મના દસ લક્ષણો એ આખું ફૂલ નામ છે. ખ્યાલ આવે છે ને? લક્ષણો એટલે કેરેક્ટરિસ્ટિક્સ. જે એકચ્યુઅલ ધર્મ છે એમાં આ જાતના લક્ષણો જોવામાં આવે છે. બરાબર, એની આપણે ચર્ચા થઈ. ચલો આગળ, બાર પ્રકારના તપનું સ્વરૂપ એ આપણે થોડું ડિટેલમાં આગળ નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોશું. એના પછી પાંચ આચાર, દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, જે પોતે સમ્યક રત્નત્રય ધારી છે અને જે બીજા મુનિરાજો છે એ પણ રત્નત્રય ધારી છે. તો પોતાના રત્નત્રયમાં અને બીજાના રત્નત્રયમાં અતિચારો ન લાગે, દોષ ન લાગે અને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય એવા આચાર પાળવા, એને પંચાચાર કહેવામાં આવે છે. પછી આગળ ષટ આવશ્યક, મુનિરાજોના છ આવશ્યક હોય છે. જે શ્રાવકના છે, દેવ પૂજા, ગુરુ ઉપાસના, તો મુનિરાજોને દેવ પૂજા નથી લખ્યું. જોયું, મુનિરાજોને રોજ આવીને આવી રીતના અષ્ટદ્રવ્યથી પૂજન કરવું એમનું કર્તવ્ય નથી. મુનિરાજોનું કર્તવ્ય શું છે કે નિરંતર સામાયિક આદિમાં રહેવું. કઈક એવું છે હા, નિરંતર સામાયિક આદિમાં રહેવું, તીર્થંકર ભગવાનની વંદના સ્તુતિ આદિ કરવું. વંદના સ્તુતિ માટે એમને કોઈ નિયમ નથી કે રોજ આવીને એમણે ભગવાનના જૈન મંદિરમાં ગોતવું. હવે જંગલોમાં રહેતા હોય ત્યાં ક્યાં જૈન મંદિર એમને મળે? ખ્યાલ આવે? આપણે શ્રાવકો તો પરિગ્રહ ધારી છે, આપણો સંસાર છે ને, તો જ્યાં વસીએ છીએ ત્યાં આપણે જૈન મંદિરોની સ્થાપના કરી છે. તો આપણો તો નિયમ છે કે રોજ જૈન મંદિરમાં આવીને અભિષેક પૂજન સ્વાધ્યાય આદિ કરવું, ઘરે બેસીને કરવું નહીં. આ તો ઠીક છે, આ કોરોના કાળ છે ને, આપણે એક્સેપ્શન લીધા, હવે બધું પતી ગયું. હવે જૈન મંદિરમાં આવીને આપણે જે સ્વાધ્યાય પૂજન આદિ લાભ લઈએ એ આપણા શ્રાવકોના કર્તવ્ય છે. મુનિરાજોના કર્તવ્ય શું છે કે એ તો નિરંતર જંગલમાં ધ્યાન જ્ઞાનમાં લીન રહે છે, પોતાના આત્માના અનુભવમાં જ લીન છે. હવે ક્યાંક બહાર આવી ગયા, એમની પાસે શાસ્ત્ર નથી, કઈ જ નથી. જંગલમાં એકલા હોય, ખાલી પીછી કમંડળ છે, તો શું કરે? આખો દિવસ કરે શું? ખ્યાલ આવે છે ને? તો નિરંતર પોતાના આત્મામાં લીન થવાનો પ્રયાસ તો કરે જ છે, પણ એ પ્રયાસના રૂપમાં ક્યારેક ભગવાનના સ્વરૂપનો વિચાર કરે છે, ક્યારેક એમની સ્તુતિ કરે છે, ક્યારેક શાસ્ત્ર આદિ લખે છે, ક્યારેક વિકલ્પાત્મક ધ્યાન કરે છે. ખ્યાલ આવે છે ને? તો એ બધા એમના કર્તવ્ય છે. જો સામાયિકમાં રહેવું, નિરંતર એમને તો સામાયિક છે, ચોવીસે કલાક વંદના કરવી, ચોવીસ તીર્થંકરોની અને પંચ પરમેશ્વરની સ્તુતિ કરવી, પ્રતિક્રમણ કરવું, કાયોત્સર્ગ કરવું ને પ્રત્યાખ્યાન કરવું. હવે સમજો, કોઈ શિવભૂતિ મુનિરાજ જેવા મુનિરાજ હોય ને, શિવભૂતિ મુનિરાજની કેવી અવસ્થા હતી કે બહુ ક્ષયોક્ષમ નહોતો, બહુ મેમરી નહોતી, નમોકાર મંત્ર બી યાદ ન રહે, તો સ્તુતિ કેવી રીતના કરી શકે? બોલો, તો એમનો તો આવશ્યક પડાતા નહીં હોય ને. ખ્યાલ આવે છે કે નહીં? ક્વેશ્ચન સમજાયો કે નહીં? હવે સમજો, મને સ્તુતિ આવડે છે તો મેં સ્તુતિ કરી, પણ સ્તુતિ નથી આવડતી તો શું કરું? તો પછી મારે, હવે હું તો મુનિદશા, ઇમેજિન કરો, તમે આપણે મુનિદશામાં છીએ, હવે ઉંમર વધી ગઈ સપોઝ, તો ક્ષયોક્ષમ ઓછો થઈ ગયો. હવે મુનિદશામાં છે, ભાવલિંગી મુનિરાજ છીએ આપણે અત્યારના, રત્નત્રય ધારી છે, નિરંતર આત્મામાં લીન રહીએ છે, પણ પછી બહાર આવીએ ત્યારે હવે ક્ષયોક્ષમ એટલો નથી, તો શાસ્ત્ર તો લખી ન શકીએ, એટલી આપણી મેમરી નથી, એટલે સ્તુતિ કરી ન શકીએ, તો શું કરીએ? અરે, એમને જે પોતાના આત્માની અંદરથી મહિમા છે અને ઈ આત્મા જેમણે પ્રાપ્ત કર્યો છે એવા ભગવાનની મહિમા છે, એ મહિમા જ એમની સ્તુતિ છે. એમને કઈ શબ્દમાં સ્તુતિ ગાવી પડે એવું કમ્પલ્શન નથી. ખ્યાલ આવે છે ને? અંદરથી એમને જે ભગવાનનો ગુણાનુવાદ આદિ થાય છે, એ ગુણાનુવાદ જ વંદના છે ને, એ જ સ્તુતિ છે. એજ એમના કર્તવ્ય છે. હવે અહીંયા વંદના લખ્યું છે તો લોકોએ શું માની લીધું કે મુનિરાજે આટલા ઉઠબેસ આટલું કરવાનું છે. ખ્યાલ આવે છે ને, કાયોત્સર્ગ મુદ્રામાં હોય તો કાયોત્સર્ગ મુદ્રા છોડીને દિવસમાં આટલા 5 વાર નમસ્કાર કરવાના, ભલે ત્યાં ને ત્યાં એવું કમ્પલ્શન એવું હોય. અરે એવું આપણા માટે હોય, મુનિરાજ માટે આવું ના હોય. ખ્યાલ આવે છે કે નહીં? એ તો જ્યાં કાયોત્સર્ગ મુદ્રામાં છે એ કાયોત્સર્ગ મુદ્રામાં જ હજી ક્ષણમાં આત્માની અંદર હતા, અને જ્યાં બહાર આવ્યા અને બહાર આવતા જ એમને જે ભગવાનનું સ્મરણ થયું તો ત્યાં જ એમની વંદના થઈ ગઈ. ખ્યાલ આવે છે ને? એ જાતના એમના આવશ્યક હોય છે, બરાબર. પછી પ્રતિક્રમણ, કોઈ દોષ લાગ્યા હોય આહાર આદિ કરતી વખતે, કંઈક સપોઝ એવી રીતના તડકામાંથી છાયામાં વયા જાય, અને તડકામાંથી છાયામાં હવે અચાનક ઊભા હોય, સમજો મુનિરાજ ઊભા છે અને અચાનક વાદળા આવી ગયા, તો પોતે પહેલા તડકામાં ઊભા હતા, હવે છાંયડામાં વયા ગયા, તો એમના શરીર પર જેટલા માઇક્રોબ્સ હોય ને, માઇક્રો ઓર્ગેનિઝમનો એવો સ્વભાવ છે કે ગરમીના જુદા અને ઠંડકના જુદા. હવે એમાં એમનો શું દોષ? એ તો ઊભા છે, અચાનક વાદળા આવી ગયા, તડકાની બદલે છાંયડામાં વયા ગયા અને ઓલા બધા જીવો મૃત્યુ પામ્યા. ખ્યાલ આવે છે ને? એમનો કાંઈ દોષ નહીં, પણ તો પણ આ એમનો વિકલ્પ હતો કે હું આહાર લેવા જાઉં, અને એમાં એને કારણે એ નિમિત્તે આ બધા જીવોની હિંસા થઈ, માટે એવા દોષ માટે પ્રતિક્રમણ લે છે. ખ્યાલ આવે છે ને? પ્રતિક્રમણ એટલે શું કે ભાઈ, જાણી જોઈને કોઈ દોષ કર્યો હોય અને પછી ક્ષમા માંગે એવું નહીં. જો જાણી જોઈને દોષ કર્યો હોય તો ભૂલ જ થઈ ગઈ ને, એવું ના હોય. મુનિરાજને તો આવા સૂક્ષ્મ દોષો હોય જેના માટે પ્રતિક્રમણ આદિ કરે છે, બરાબર. પછી સ્વાધ્યાય કરે છે અને કાયોત્સર્ગ. કાયોત્સર્ગ એટલે જ્યાં પોતાના ધ્યાનમાં છે, તો ધ્યાનમાં કાયા ઉપર જે પણ કાંઈ એમને અસર થતી હોય, તડકામાં ઉભા હોય તો શરીર તપતું હોય આદિ જે પણ હોય, એના પર નજર ન આપવી અને પોતાના ધ્યાનમાં રહેવું, એને કાયોત્સર્ગ કહેવાય છે. અને ત્રણ ગુપ્તિમાં રહે છે, એટલે પોતાના આત્મામાં એવા લીન રહે છે કે જે મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, એમને એ જાતના વિકલ્પ જ નથી થયા. ચલો આગળ, 12 પ્રકારના તપ આપણે અહીંયા લાસ્ટ ટાઈમ મૂકી દીધું હતું, એ આપણે આગળ લઈએ. જો મુનિરાજને 6 પ્રકારના બાહ્ય તપ છે અને 6 પ્રકારના અભ્યંતર તપ છે. બાહ્ય તપ કયા છે? પહેલું અંશન. અંશન એટલે ઉપવાસ. સંયમની વૃદ્ધિ માટે 4 પ્રકારના આહારનો ત્યાગ કરવો. એટલે પ્રતિક્રમણની બુકમાં આવે છે 4 પ્રકારના આહાર, આહાર પેય, ખાદિમ ને સ્વાદિમ, એ બધું એવી રીતના ત્યાંથી વાંચજો. એ 4 પ્રકારના આહારનો ત્યાગ કરો. પછી બીજું અવમોદર્ય. અવમોદર્ય એટલે ઉનોદર, જેને આપણે કહીએ છીએ ને ઉનોદરી, એટલે જેટલી ભૂખ હોય એ ભૂખ કરતા ઓછું ખાવું. ગઈકાલે મેં બહુ સરસ સાંભળ્યું કે મુનિરાજ હોય ને એને ગર્તપૂરણ ક્રિયા કહેવાય. ગર્તપૂરણ એટલે ખાડો હોય ને, ખાડોને પૂરી દે એમ, કે અંદર જે ખાડો પડ્યો એ ખાડો પૂરવાની ક્રિયા છે. એમને કોઈ ભોજન સાથે કોઈ સંબંધ નથી, પણ આ તો એ જે ખાડો અંદર થયો અને શરીરનું જે એક જે નિયમિત આ મશીન છે ને, એ મશીનને જે ઓઇલિંગ જોઈએ છે, એ ઓઇલિંગ આપીને કે એનું મશીન ચાલ્યા કરે અને એમની અંદર સાધના થયા કરે. આ ઓબ્સ્ટેકલ તરીકે ઊભું ન થાય એના માટે ગર્ત પૂરણ ક્રિયા તરીકે કરે છે. શું આહાર મળે છે, કેટલો આહાર મળે છે, ઇટ ઇઝ ઇરરેલેવન્ટ ટુ હિમ. ખ્યાલ આવે છે ને? તો એ રીતે એમને એમને અવમોદર્ય જ હોય છે. મુનિરાજ ક્યારે પેટ ભરીને ખાતા જ નથી, હંમેશા ઉનોદરીથી જ રહે છે. રાગભાવ દૂર કરવા માટે ભૂખથી ઓછું ભોજન કરવું, બરાબર. પછી થર્ડ વૃત્તિ પરિસંખ્યાન. ભિક્ષા માટે જતી વખતે ઘર ગલી વગેરેનો નિયમ કરવો. આ ઘર ગલી તો ઠીક છે, ઓલા બધા અભિગ્રહ ધારણ કરીને આવે છે ને મુનિરાજ. મુનિરાજ જ્યારે આહાર લેવા જાય તો કંઈક નિયમ લઈને જ નીકળે છે. એ નિયમ લીધા વગર ક્યારેય ન આવે મુનિરાજ. હવે કઈ જાતનો નિયમ લે? કોઈ પણ જાતનો નિયમ લઈ શકે. અને જે નિયમ લે છે એ કોઈને કહેતા નથી, મૌનપણે આવે છે અને મૌનપણે પાછા જાય છે. વચમાં કોઈની સાથે કાંઈ ચર્ચા વાર્તા કરે નહીં, આહાર વખતે પણ કાંઈ ચર્ચા વાર્તા કરે નહીં. હવે જે નિયમ લીધો હોય એના માટે આમ હાથ કરીને આવે, એટલે બધા સામેળા જોનારને ખબર પડી જાય કે કંઈક અભિગ્રહ લઈને આવ્યા છે. જો આપણે કદાચ ટાઈમ મળશે તો આખું જે નવધા ભક્તિનું આખું જે છે કદાચ નેક્સ્ટ ટાઈમ લેશું. તો સપોઝ આપણા ઘરે મુનિરાજ આવી જાય કાલે આહાર દાન લેવા માટે, તો આપણને ખબર છે કેવી રીતના આહાર કરાવાય? ચલો આપણા ઘરે શુદ્ધ આહાર છે કે નહીં એ તો સેકન્ડરી થયું, પણ જો સપોઝ કોઈ ચારણ વૃદ્ધિધારી મુનિરાજ વિદેશ ક્ષેત્રથી કાલે આવતીકાલે પધારવાના છે આપણા ઘરે, તો આપણે આહાર કેવી રીતના કરાવશું? કોઈ આઈડિયા છે? ખ્યાલ આવે છે? તો કમસે કમ એટલું બેઝિક તો આપણને હોવું જોઈએ ને. તો જો ટ્રાય કરશું નેક્સ્ટ ટાઈમ આપણે અહીંયા એક્શન કરીને જ બતાવશું ટાઈમ મળશે એ પ્રમાણે. ચલો આગળ. તો એ જે નિયમ લઈને આવે છે તો અટપટા નિયમ લઈને આવે કે આજે સપોઝ મને ખીરનો આહાર મળશે તો જ લઈશ. હવે કોના ઘરે ખીર બની હોય કેવી રીતના ખબર પડે? ખ્યાલ આવે ને? એ તો નિયમ લઈને આવે અને એ હું આ ગલીમાંથી જ જઈશ અથવા અહીંયાથી જ જઈશ, આટલા ડિસ્ટન્સ સુધી જ જઈશ, પછી પાછો વળી જઈશ, આદિ આદિ એવા એવા વિચિત્ર નિયમો લઈને આવે કે કોઈને ખબર પડે નહીં. પણ એમનું પ્રયોજન શું છે? કે પોતે સંયમિત ભાવ કરવા છે. એમ નહીં કે હવે ચલો ભૂખ લાગી તો અહીંયા શું છે, અહીંયા શું છે, અહીંયા શું. એ જે આટલું પોતાનું માઇન્ડ બધે સ્પ્રેડ થાય છે એવા ભાવોથી રોકાવા માટે અને પોતાના જે એક સુધાનો એક ભાવ થયો છે તો એ વિકલ્પ ઉભો થયો, એ વિકલ્પની પૂર્તિ માટે પોતે નીકળ્યા છે. ખ્યાલ આવે છે ને? હવે એમને એ જે અભિગ્રહ લીધો હોય એ પૂરો થાય તો ઠીક, ન થાય તો ઠીક, એમ કરીને પાછા પોતે વયા જાય છે. ખ્યાલ આવે છે? એવા અટપટા નિયમ લઈને નીકળવું એને વૃત્તિ પરિસંખ્યાન કહેવાય છે. પછી ચોથું રસ પરિત્યાગ, કે ઇન્દ્રિયોના દમન, ઇન્દ્રિયોનું દમન કરવા માટે ઘી દૂધ આદિ રસોનો ત્યાગ કરવો. એવો મહાવીર ભગવાનનો જે આહારનો આખો પ્રસંગ છે ને, સ્ટોરીમાં સાંભળ્યું હશે, તો જે ચંદનબાલા, સતી ચંદનબાલા પાસે એમને જે આહાર મળ્યો તો એમનો અભિગ્રહ શું હતો કોઈને ખ્યાલ છે? મહાવીર ભગવાનનો, હા, જે કોઈ લેડી હશે માથેથી ટાલ હશે, હા, બંદી ગૃહમાં હશે, બધે હાથમાં બેડીઓ બાંધી હશે, એક પગ જેલની અંદર હશે ને એક પગ બહાર હશે, આંખોમાં અશ્રુ હશે, અને પેલા ઓલા જે ઓલું કોદો કહેવાય ને, જે ઓલા શું કહેવાય, ફોતરાવાળા ભાત જેવું, એવો મને આહાર મળશે તો જ હું લઈશ, નહીં તો નહીં લઉં. અને આ છ મહિનાના ઉપવાસ પછી આવી રીતના. તો બોલો હવે આટલું કેટલું અઘરું છે કે કોઈ સ્ત્રી હોય, બોલ્ડ હોય, જેલની અંદર એક પગ હોય ને એક બહાર હોય, આંખોમાંથી અશ્રુ હોય, બેડીઓ બાંધી હોય, કેટલું અઘરું છે આ બધું થવું. ખ્યાલ આવે છે ને? હવે આ તો એવું બની ગયું એટલે સ્ટોરી બની ગઈ. ખ્યાલ આવે છે ને? બાકી તો આવા મુનિરાજોના સેંકડો અભિગ્રહ હોય જે પૂરા ન થાય એની સ્ટોરી ન બને, આ તો એક પૂરો થાય એની સ્ટોરી બને. ખ્યાલ આવે છે કે નહીં? પુરાણોમાં તો એવું જ આવે, પણ આ તો મુનિરાજના આટલા કડક નિયમો હોય છે બતાવવા માટે લઈ લીધું. ચલો આગળ. પાંચમું વિવિક્ત શૈયાસન, કે પોતે સ્વાધ્યાય ધ્યાન આદિ કરવા માટે, આદિ સિદ્ધિ કરવા માટે એકાંત પવિત્ર સ્થાનમાં જઈને સૂવું કે બેસવું. આ સૂવું એટલે સુવાની વાત નથી, કોઈ એકાંત સ્થાનમાં જઈને પોતે બેસે, કાં તો ખડગાસનથી કે પદ્માસનથી, બે જ આસનો હોય. પાછું વિવિક્ત શૈયાસન એટલે લોકો શું સમજે કે જુદા જુદા આસનોમાં બેસીને ધ્યાન કરતા હોય, એવું બધું ના હોય મુનિરાજોના. એટલો પ્રમાદ જ ન હોય, એટલે એમની એટલી તીવ્ર, એમ કહે ને કે આપણે કેટલું એમ તીવ્ર જુસ્સો હોય ને, આજે તું આમ જ બેસીશ, ખ્યાલ આવે છે ને? અને એટલું એમની જીદ પણ ન હોય, એક સ્થાનમાં જે બેઠા હોય એ રીતે બેઠા જ હોય, એમને એ જાતનો વિકલ્પ બી ના આવે કે મારે સ્થાન ચેન્જ કરવું છે. ખ્યાલ આવે છે ને? એને વિવિક્ત શૈયાસન કહેવાય. અને છઠ્ઠું કાય ક્લેશ, શરીરથી મમતા રહિત, શરીરથી મમતા નહીં રાખતા આતાપન યોગ આદિ ધારણ કરવા. આતાપન આદિ ઘણા બધા જુદા જુદા યોગનું નામ આવે છે શાસ્ત્રમાં, પણ સી બેઝિક એટલે આપણે આવે છે ને ગ્રીષ્મ ઋતુમાં પર્વત કે ઉપર, શીત ઋતુમાં દરિયા કિનારે, કે એ જે પણ આ ઋતુ પ્રમાણે ત્યાં જ બેસે એવો કઈ નિયમ નથી, પણ આ તો જ્યાં પણ એ ધ્યાન કરવા બેસે છે એ અવસ્થામાં એમના શારીરિક જે પણ કષ્ટ પડતા હોય ત્યાં ધ્યાન ન આપવું અને પોતાના આત્માની અંદર લીન રહેવાનો પ્રયાસ કરવો, એને કાય ક્લેશ તપ કહેવામાં આવે છે. ચલો આગળ. આ તો છ પ્રકારના બાહ્ય તપ થયા. હવે છ પ્રકારના અભ્યંતર તપ જોઈએ છે. જો પહેલું પ્રાયશ્ચિત, પ્રમાદ અને અજ્ઞાનથી લાગેલા દોષની શુદ્ધિ કરવી. પ્રમાદ અને અજ્ઞાન, આ જો મોક્ષમાર્ગ પ્રકાશકમાં આનું બહુ ક્લેરિફિકેશન છે, બહુ સરસ, કે જીવને જે છ પ્રકારના ઇન્દ્રિય સંયમ, જે પાંચ ઇન્દ્રિય અને મન, અને છ પ્રકારનું પ્રાણી સંયમ, પાંચ પ્રકારના સ્થાવર અને ત્રસ એમ કરીને, તો આ 12 રીતે જીવોની હિંસાથી બચવું, તો એમાં પ્રમાદ અને આ અજ્ઞાન એ જ મેઇન. હવે કયા સ્થાવર ત્રસમાં ક્યાં જીવોની સત્તા છે, અથવા કે પાંચ ઇન્દ્રિય અને મનમાં ક્યાં એ લીન થઈ જાય છે અને એને કારણે હિંસા થઈ જાય છે, તો એને અહીંયા એનાથી બચવું એને પ્રાયશ્ચિત કહેવાય છે. ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકોમાં તો બહુ સરસ લખ્યું છે કે સમજો કે આપણે અહીંયાથી ચાલીએ છીએ અને વચમાં કોઈ કીડી કે કંઈ આવી ગયું અને એની હિંસા થઈ જાય કે ન થાય. હવે એ થાય છે કે નથી થતું એ તો એના આયુષ્યને આધીન છે, પણ જીવને એટલે કે મને હિંસાનો દોષ સેનાથી લાગે છે, એ મને મારા પ્રમાદથી લાગે છે અથવા અજ્ઞાનથી લાગે છે. હવે સપોઝ એમાં એક જીવ છે કે નહીં મને ખબર જ ન હોય તો અજ્ઞાન થઈ ગયું. જેવી રીતના આપણે હવે કોઈ પણ પાણી પી લીધું તો એ અજ્ઞાન છે ને, કે આપણને ખબર જ નથી કે એમાં જીવો છે કે નથી. અને ખબર હોય, હવે સમજો આપણા ઘરે આપણે બધા જૈન છે, ખબર છે કે પાણીમાં હિંસા થાય છે, તો પણ આપણે ઓલું ઘરનું થેલી આદિ લગાવી હોય એ કાં તો દિવસો સુધી એમને એમ પડી હોય તો અંદર પાણી સુકાઈ જાય છે ને, એમને એમ તો સુકાઈ જાય તો એની અંદરના જીવો ત્યાં જ હિંસા થઈ જાય છે ને, તો એ પ્રમાદથી લાગેલો દોષ છે. ખ્યાલ આવે છે? તો આ બે પ્રકારના દોષોથી મુનિરાજ પોતાને પ્રાયશ્ચિત લે છે, એને પ્રાયશ્ચિત તપ કહેવાય છે. એમાં પણ યાદ રાખજો, આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા થઈ હતી કે મોક્ષમાં એક પ્રકાશક પણ કહ્યું ને કે આ છ પ્રકારના અભ્યંતર તપમાં જે બાહ્ય ક્રિયા છે કે હવે પ્રાયશ્ચિત લેવા આચાર્ય પાસે જવું, પછી આચાર્ય કે તમે આમાં આમ કરો, કે સમજો આવી રીતના કોઈક સ્થાને એકલા જઈને આજે બે દિવસનો આહાર ત્યાગ કરો, આમ કરો, એવી જે પણ મુનિરાજ એમને પ્રાયશ્ચિત આપે છે, એ ક્રિયાઓ કરવી એ તો બાહ્ય તપ સમાન જ છે, પણ પોતાના અંતરમાં જે શુદ્ધિની વૃદ્ધિ થવી એ અભ્યંતર તપ છે. બરાબર? તો પહેલું પ્રાયશ્ચિત. પછી બીજું વિનય, પૂજ્ય પુરુષોનો આદર કરવો. જો આ વિનય નામનું મિથ્યાત્વ પણ છે, પાંચ પ્રકારના મિથ્યાત્વ આવે છે ને આપણને પ્રતિક્રમણમાં, એકાંતિક મિથ્યાત્વ, પછી વૈનયિક મિથ્યાત્વ આવે છે, આ વિનય નામનું મિથ્યાત્વ પણ છે. એમાં પરિભાષા શું છે? સમસ્ત મતોમાં સમદર્શીપણો, તેને વિનય મિથ્યાત્વ કહેવાય છે. બધા મત સમાન છે ભાઈ, આપણે તો બધું બરાબર છે. એમાં અમેરિકાવાળા હોય ને આપણા, એ તો ખાસ શું કે અમે તો કોઈમાં ભેદભાવ નથી કરતા, અમે તો બધી જ જગ્યાએ જઈએ અને ત્યાંથી અમને જે બેસ્ટ લાગે ને અમે ગ્રહણ કરીએ છીએ. એટલે આપણે એ બધા ગુરુઓ કરતા બી વધારે સ્માર્ટ થઈ ગયા છે કે એમણે જે બધું નિર્ણય કરીને આ જ મત બરાબર છે એમ નક્કી કર્યું, પણ આપણે એનાથી બી સ્માર્ટ છે કે ના, અમે તમારામાંથી પણ જે બેસ્ટ લાગશે એ ગ્રહણ કરશું અને જે નહીં સારું લાગે એ બધું જવા દઈશું. ખ્યાલ આવે? એને વિનય મિથ્યાત્વ કહેવાય. એની સામે આ વિનય તપ છે. વિનય તપ શું છે? કે પૂજ્ય પુરુષોનો આદર કરવો. બરાબર? એટલે એમાં પણ જે પૂજ્ય છે એનું વ્યવસ્થિત જ્ઞાન હોવું અને પૂજ્યતા પ્રમાણે એમનો આદર સત્કાર આદિ કરવો. હવે આ મુનિરાજના તપ છે. ખ્યાલ આવે છે ને? એટલે જે શ્રાવકો છે એમને યથાચિત એમનો આદર કરવો. આદર કરવો એટલે એમને પ્રણામ આદિ કરવા નહીં, પણ એમને ધર્મવૃદ્ધિનો ઉપદેશ આદિ આપવો. કોઈ સમ્યક જીવ હોય, ભવ્ય જીવ હોય, તો એનું સ્વરૂપ જાણીને એનું કલ્યાણ કેવી રીતના થાય એવો ઉપદેશ આપવો. અને પોતાથી વિશેષ વૃદ્ધિધારી મુનિરાજ હોય અથવા તો પોતાથી વિશેષ જે સાધના આરાધનામાં લીન હોય એને એ જાતનો આદર આદિ આપવું, એને વિનય તપ કહેવામાં આવે છે. આગળ ત્રીજું, વૈયાવૃત્તિ, શરીર અને અન્ય વસ્તુઓથી મુનિઓની સેવા કરવી. કોઈ મુનિરાજ આદિ હોય, પોતાની શરીરમાં રોગ કે વૃદ્ધતા આદિને કારણે શિથિલ થતા જાણે, તો એમને તપમાં ફરીથી પાછા લગાવવા અને એના માટે જે પણ યોગ્ય એમની સેવા શુશ્રૂષા કરવી એને વૈયાવૃત્તિ તપ કહેવામાં આવે છે. જો આ વૈયાવૃત્તિ સમજીને કોઈ શું સમજે કે ભાઈ કોઈ બીજા મુનિરાજના પગ દબાવવા, માથું દબાવવું આદિ, એને વૈયાવૃત્તિ કહેવાય છે. એમ નહીં, આ અંતરંગ તપ છે. ધ્યાન રાખજો, અંતરંગ તપ કોને કહેવાય? કે આપણા હૃદયમાં એવી ભાવના હોવી કે કોઈ બીજા મુનિરાજ પણ કેવી રીતના સ્થિતિકરણ એમનું થાય, ખ્યાલ આવે છે ને? હવે એના માટે જે પણ પ્રયત્ન આદિ આપણે કરીએ છીએ તો બહિરંગ તપ સમાન છે. ચલો આગળ. ચોથું, સ્વાધ્યાય. જ્ઞાનની ભાવનામાં આળસ ન રાખવી, જ્ઞાનની ભાવનામાં આળસ ન કરવી. એટલે સ્વાધ્યાય એટલે પોતાનો સ્વનો અધ્યાય, સ્વનું અધ્યયન, પોતાના આત્મામાં લીન રહેવું, એ પણ એક સ્વાધ્યાય છે. અને જ્યારે એમાં લીન ન રહી શકે તો જે સંઘમાં ઉપાધ્યાય આદિ હોય, વિશેષ જ્ઞાની હોય, એની પાસે તત્વોનું સ્વરૂપ સમજવું, એને પણ સ્વાધ્યાય કહેવામાં આવે છે. પાંચમું, વ્યુત્સર્ગ. બાહ્ય અને અભ્યંતર પરિગ્રહનો ત્યાગ કરવો. આમ તો સર્વ પરિગ્રહના ત્યાગી છે જ ને ઓલરેડી મુનિરાજ. તો મુનિરાજના તપ કીધા છે ને, તો મુનિરાજ તો સર્વ પરિગ્રહના ઓલરેડી ત્યાગી છે, પણ એનાથી પણ વિશેષ હવે જે પણ એમને રાગ આદિ દ્વેષ આદિ ભાવો થાય છે એ ભાવોથી પણ ત્યાગ કરો, એ ભાવોનો પણ અંતરમાં ત્યાગ કરો. ઘણી આપણે સ્ટોરીમાં આવે છે ને કે કોઈ મુનિરાજ હોય, કોઈ રાજા હોય, એમણે મુનિ દીક્ષા લીધી છે, હવે પછી બધે ફરીને ક્યાંક આવ્યા અને પાછા પોતાના રાજ્યમાં આવ્યા તો સહેજ એક વિકલ્પ ઉત્પન્ન થયો કે જો આ મારું રાજ્ય છે. એવી આંતરિક ભાવનાનો પણ ત્યાગ કરવો, એને અહીંયા વ્યુત્સર્ગ કહેવામાં આવે છે, બરાબર. અને છઠ્ઠું, ધ્યાન. ચિત્તની ચંચલતાને રોકીને તેને કોઈ એક પદાર્થના ચિંતવનમાં લગાવો. જો આપણે દ્રવ્યાનિયોગના એંગલથી તો એમ કહીએ કે પોતાના આત્મામાં લીન રહેવું, જો થોડું સૂક્ષ્મ વાત છે સાંભળ્યો, દ્રવ્યાનિયોગથી તો એમ કહીએ કે પોતાના આત્મામાં લીન રહેવું એ જ ધ્યાન છે, બરાબર. પણ કર્ણાનિયોગના એંગલથી જ્યારે પછી વિચાર કરીએ છીએ તો જ્ઞાનનું કામ તો સ્વપર પ્રકાશક છે ને, તો પોતાના આત્માને પણ પ્રકાશે છે અને સાથે બીજા બધા પદાર્થોને પણ પ્રકાશે છે જ્ઞાન. તો આગળ જઈને જ્યારે શ્રેણી ચડે ને તો શ્રેણીમાં જે બધા ઓલા ચાર પ્રકારના આ ધ્યાન ઓલા આવે છે ને, એકત્વ વિતર્ક વિચાર, શુક્લ ધ્યાનના ભેદ ચાર પ્રકારના, એમાં પણ એમ કીધું છે કે ઉપયોગથી ઉપયોગાંતર થાય છે. એટલે કે જીવ મુનિરાજ શ્રેણીમાં પોતાના આત્માનો વિચાર કરતા હોય છે, એમાંથી કેવલ જ્ઞાનના સ્વરૂપનો વિચાર થવો, ભગવાનના સ્વરૂપનો વિચાર થવો આદિ, આ જ્ઞાનમાં આવા વિષયો બદલાય છે, એમાં વાંધો નથી. એ બદલાવાથી ધ્યાન તૂટતું નથી, ખ્યાલ આવે છે ને? જેને પોતાના આત્માનો અનુભવ, જે સ્વરૂપાચરણ કહેવાય ને, એ તૂટતું નથી, કેમ કે રાગ દ્વેષના વિકલ્પ ઉત્પન્ન થતા નથી. એટલે અહીંયા શું કીધું, કોઈ પણ એક પદાર્થના ચિંતવનમાં પોતાનું ચિત્ત લગાવવું. એમ ન લખ્યું ને કે આત્માના ચિંતવનમાં ચિત્ત લગાવવું, ખ્યાલ આવે ને? આ તો મુનિરાજની અવસ્થા છે. મુનિરાજને હવે કોઈ જ પ્રકારના અશુભ ભાવો તો છે જ નહીં, શુભ ભાવ પણ એમને છઠ્ઠા ગુણસ્થાનમાં કિંચિત હોય છે. એનાથી આગળ વધીને જ્યાં શુદ્ધ ભાવ આત્માના અનુભવનમાં એ છે, એ આત્માના અનુભવનમાં એકાગ્ર ચિત્ત છે. એકાગ્ર ચિત્તમાં પણ જો એમનું ઉપયોગમાં એટલે કે જ્ઞાનમાં કોઈ બીજા વિષયો જણાય તો એમાં કાંઈ દોષ નથી, એનાથી સાતમું ગુણસ્થાન પડી નથી જતું, પણ એને પણ ધ્યાન કહેવામાં આવે છે, ખ્યાલ આવે ને? ચાલો, આ પ્રકારના 12 તપ એ મુનિરાજના અહીંયા છે, તો આચાર્ય ભગવાનના ગુણોમાં, ખ્યાલ આવે છે ને? પણ બધા જ મુનિરાજને આ 12 પ્રકારના તપ હોય જ છે. ચાલો હવે એનાથી આગળ વધીએ. આપણે ઉપાધ્યાય પરમેષ્ઠીના 25 ગુણો. જો ઉપાધ્યાયના 25 ગુણ કયા છે? તેઓ 11 અંગ અને 14 પૂર્વને પોતે ભણે છે તથા પાસે રહેનાર ભવ્ય જીવોને ભણાવે છે, તેથી તેઓને 25 ગુણો હોવાનું સમજવું. જો આ રીતે 25 ગુણ એટલે શું કીધા? જે શ્રુત જ્ઞાન છે, श्रुत ज्ञान, श्रुत ज्ञान એટલે ज्ञान આપણું, એ ज्ञान માં જે શાસ્ત્રો નો સ્વાધ્યાય થયો ને, જેવી રીતે આપણે શું કહીએ કે ભાઈ મારામાં કેટલા ગુણ છે, કોઈને આપણે કહીએ ને કે ભાઈ અમુક વ્યક્તિમાં કેટલા ગુણ છે, તો અરે એ પંચ પરમાગમના પાટી છે, ચાલ આવે ને આપણે એમ કહીએ ને કે પંચ પરમાગમના પાટી છે, એટલે શું કે એમણે સમયસર નિયમસર આદિ પાંચે પરમાગમનો વ્યવસ્થિત સ્વાધ્યાય કરી લીધો છે અને એમને બધું મુખપાઠ છે. જેવી રીતના નૈમિચંદ્ર આચાર્ય હતા ને, જેમણે ગોમટસાર આદિ રચના કરી છે, એમને શું કહેવાય છે, સિદ્ધાંત ચક્રવર્તી હતા. એટલે શું કે જે ષટખંડાગમ જે સિદ્ધાંત ગ્રંથ કહેવાય, તો એના છ ખંડ છે ને, જેવી રીતના ભરત ક્ષેત્રના છ ખંડને ચક્રવર્તી જીતે છે, એવી રીતના ષટખંડાગમના છ ખંડોને એ નૈમિચંદ્ર આચાર્ય જીત્યા છે. જીત્યા છે એટલે કે બરાબર સમજી લીધા છે, માટે એમને સિદ્ધાંત ચક્રવર્તી કહેવાય છે. એવી જ રીતે ઉપાધ્યાય પરમેશથી કોને કહેવાય છે, કે જેમણે 11 અંગ અને 14 પૂર્વને વ્યવસ્થિત સમજી લીધા છે. હવે સમજી લીધા છે તો પોતે પણ ભણ્યા છે અને બીજાને પણ ભણાવે છે. સંઘમાં સંઘ હોય ને, આચાર્ય સંઘ તો મોટો હોય, કોઈ નવા શિષ્ય આવ્યા હોય, કોઈ નવી નવ દીક્ષિત મુનિરાજ હોય, નવ દીક્ષિત હોય, કદાચ જ્ઞાન કાંઈ ન હોય, તેમને બેઝિકથી ભણાવવાનું હોય તો એ રીતે પણ ભણાવે છે. અથવા તો જે સંઘમાં જે વડીલ મુનિરાજો હોય તો એમને એમનામાં ધર્મચર્ચા આદિ પણ થાય છે, તો એ રીતે ઉપાધ્યાય પરમેશથી હોય છે. ગણધર પરમાત્મા પણ 12 અંગના પાટી હોય છે, એમને ઉપાધ્યાય ન કહેવાય કેમ કે તો આચાર્ય હોય છે. ગણધર પરમાત્મા જનરલી સંઘના આચાર્ય જ હોય છે. જો આપણે આજે આ 11 અંગ 14 પૂર્વની થોડીક ચર્ચા કરીએ, કેમ કે જો ઘણી વાર અલગ અલગ શબ્દ સાંભળ્યા હશે ને, ક્યાંક 12 અંગ સાંભળ્યા હશે, ક્યાંક 12 અંગ અને 14 પૂર્વ સાંભળ્યું હશે, ક્યાંક 11 અંગ ને 14 પૂર્વ સાંભળ્યું હશે, તો આ બધું શું કોમ્પ્લિકેશન છે, તો એને જો સમજવાની કોશિશ કરીએ, બેઝિકથી સમજે, થોડુંક અટેન્શન આપજો. જો ગુજરાતીમાં સોરી ઇંગ્લિશમાં 26 આલ્ફાબેટ્સ હોય ને, એ બી સી ડી ઈ એફ 26 આલ્ફાબેટ્સ હોય, તો આપણે વર્ડ્સ બનાવવા હોય તો વર્ડ્સ આલ્ફાબેટ્સના કોમ્બિનેશનથી બને ને. જેવી રીતના એ અને બી, એ અને બી નું કોમ્બિનેશન કરો તો એ બી, આપણે સપોઝ કેપ કહીએ તો કેપ એટલે શું, સી એ પી, ત્રણ અક્ષરના કોમ્બિનેશનથી શબ્દ બને, બરાબર. હવે તમારે મેક્સિમમ શબ્દ બનાવવા હોય આટલા જ આલ્ફાબેટ્સથી, તો મેક્સિમમમાં મેક્સિમમ કેટલા શબ્દ બની શકે, હા જો તમે વન લેટરનો શબ્દ ન બનાવી શકો, બરાબર, કાં તો મિનિમમ બે અક્ષરનો શબ્દ બને અને મેક્સિમમ 26 અક્ષરનો કોઈ શબ્દ બની શકે, બરાબર. તો એનું તમે મેથેમેટિક્સ કરો, જેવી રીતના ઓલું મેથ્સમાં એને ફેક્ટોરિયલ કહેવાય, એટલે 26 મલ્ટીપ્લાઇડ બાય 25 મલ્ટીપ્લાઇડ બાય 24 એમ કરીને તમે બધું કરો, તેમાં તમને મેક્સિમમ નંબર ઓફ વર્ડ કોમ્બિનેશન્સ જે થઈ શકે આ લેટર્સથી એ મળે છે, બરાબર. જો હવે આપણે આપણામાં જોઈએ, ઓલું પિક્ચર બતાવો, જો આ નીચે પિક્ચર છે, આ હું બહુ થઈ શકું, જો અહીંયા પિક્ચર છે, એમાં નીચે લખ્યું છે સંપૂર્ણ શ્રુત જ્ઞાનાક્ષર સંખ્યા, મળ્યું બધાને, સંપૂર્ણ શ્રુત જ્ઞાનાક્ષર સંખ્યા. આપણે સંસ્કૃતમાં અથવા કોઈ પણ ઇન્ડિક લેંગ્વેજીસમાં 63 લેટર્સ હોય, આપણી બારખડી, જે બારખડી કહેવાય ને, ક ખ ગ ઘ ન ચ છ દ ધ ન, એવી રીતના જે બારખડી કહેવાય એમાં 63 લેટર્સ હોય, ઇન્ક્લુડિંગ વોવેલ્સ અને કોન્સોનન્ટ્સ, બરાબર, એ બધું મળીને 63 હોય. જેવી રીતે ઇંગ્લિશમાં 26 હોય, આપણે 63 હોય, એના તમે બધા કોમ્પ્યુટેશન કોમ્બિનેશન બનાવી લ્યો તો તમને ટોટલ આટલા અક્ષરો મળે છે. આ જે નંબર લખ્યો છે ને નીચે મોટો 18446 આદિ, બરાબર, એ તમે ગણિત કરજો, આપણા મોટા શાસ્ત્રમાં આપ્યા છે ગણિતો તમારે જોવા હોય તો, એ શુદ્ધ જ્ઞાનાક્ષર સંખ્યા, બરાબર. હવે એનાથી આગળ, હવે જો ધ્યાનથી સાંભળો, આપણે કોઈ કંઈક પદની રચના કરીએ ને, જેવી રીતના આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છે ને, દેહ ચતા જેની દશા, એક પદ રચના કરી તો એની અંદર 32 અક્ષરો આવે છે, 32, દેહ છતા જેની દશા, 8 થયા ને, 8 મલ્ટીપ્લાઈડ બાય 4 બરાબર ને, 32 અક્ષર આવે. આ તો એક કડી થઈ, એક આખો આત્મસિદ્ધિ પદ છે એમાં 142 કડીઓ છે ને, તો આખા આત્મસિદ્ધિ શાસ્ત્રને એક પદ કહેવાય આપણી જે શાસ્ત્રીય ભાષા છે ને એમાં, બરાબર. હવે જો આપણે, આ તો બહુ નાનકડું પદ થયું, આપણે અત્યારના છે ને બધા ઓછા ક્ષયોક્ષમ વાળા છે, એટલે આત્મસિદ્ધિ આપણને એમ કેટલું મોટું લાગે કે અરે 142 કેટલું મોટું છે, એમ મોટું નથી, બહુ નાનકડું છે. જે આપણે આ શ્રુત જ્ઞાનના એવરેજ પદની સાઇઝ પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રવચનમાં હંમેશા કહેતા હોય, કોઈને ખ્યાલ છે કેટલા છે? નહીં, 18,000 નહીં, હા, ગુરુદેવશ્રી હંમેશા કે 51 કરોડ જાજેરા પદ, ખ્યાલ આવે છે ને, શ્લોક સોરી, એટલે એક પદમાં 51.5 કરોડ શ્લોક હોય છે, ખ્યાલ આવ્યો. આત્મસિદ્ધિમાં 142 શ્લોક છે, એક મીડિયમ સાઇઝ પદમાં, એવરેજ મીડિયમ સાઇઝ પદ, એમાં 51.5 કરોડ શ્લોક હોય છે, બરાબર છે. હવે જે આ અક્ષરોની સંખ્યા છે એનાથી તમે શબ્દ બનાવી દો અને આ 51.5 કરોડથી ડિવાઈડ કરો, ખ્યાલ આવ્યો કે નહીં, તો તમને નંબર ઓફ પદ મળે છે કે આપણા દ્વાદશાંગમાં કેટલા પદ હશે, બરાબર. તો જો આ ઉપર જરા જોઈએ ને, આ સૌથી ઉપર નંબર લઈ ગયો ને, દ્વાદશાંગ પદ સંખ્યા મળ્યું. આ આપણા જૈન મંદિરનો ઉપરનો ફોટો છે, કોઈ જોયો ના હોય તો પાછળ દિવાલ પર આ બાજુ છે, જોશું લખ્યું છે 112,83,58,005, આટલા પદો આપણા દ્વાદશાંગમાં હોય છે. એક પદમાં 51.5 કરોડ એવરેજ સાઇઝ ઓફ શ્લોક, અને આટલા પદ એ 12 અંગની અંદર હોય છે, બરાબર. હવે સમજો, આ જે નીચેની જે સંખ્યા છે એ નીચેની, હા સોરી, જો આ જે સંખ્યા છે ને, હા, એ નંબર ઓફ અક્ષર, એને તમે ડિવાઈડ કર્યું તો આ એક પદ વર્ણ સંખ્યા, આ જે 51.5 કરોડ જે શ્લોક કીધા એને 32 થી મલ્ટીપ્લાય કરો તો આ નંબર આવે છે, કે એક પદમાં આટલા અક્ષર આવી શક્યા, બરાબર. હવે આનાથી આ નંબર ડિવાઈડ કરો તો આ નંબર આવે છે, ખ્યાલ આવ્યો. ઓકે, હવે સમજો તમારે 29 ને 4 થી ડિવાઈડ કરવાનું છે તો શું થાય? 7 તો હોલ નંબર આવ્યો, અને જે વોટ એવર રિમેન્સ, હજી 1 નંબર રહી ગયો ને, વિચ ઇઝ નોટ અ હોલ નંબર, તો એટલા અક્ષરોની સંખ્યા આ અંગ બાહ્યાક્ષર છે. અંગ બાહ્યાક્ષર એટલે હવે 12 પદમાં, 12 અંગમાં નથી, એનાથી બાહ્ય છે, ખ્યાલ આવ્યો. તો આપણે જે દ્વાદશાંગ કહીએ ને, ટોટલ જીનવાણી, એની અંદર 12 અંગ અને અંગ બાહ્ય, આ બે વસ્તુ હોય છે, ખ્યાલ આવે. આ અંગ બાહ્યની જનરલી આપણે ચર્ચા કરતા નથી, કેમ કે બહુ ઇટ્સ વેરી સ્મોલ નંબર કમ્પેર્ડ ટુ 12 અંગ, પણ તો પણ સાંભળી લો. તો જો 12 અંગ અને જે અંગ બાહ્ય છે એનાથી પણ શાસ્ત્ર બન્યા છે, એને 14 પ્રકીર્ણક કહેવાય છે. 14 પ્રકીર્ણક, આ પૂર્વ નથી, આ પૂર્વ જુદા, 14 પૂર્વ જુદા, આ પ્રકીર્ણક કહેવાય છે, બરાબર. એટલે ટોટલ જ્ઞાન કેટલું થયું દ્વાદશાંગમાં? 12 અંગ અને 14 પ્રકીર્ણક, ખ્યાલ આવ્યો. હવે જો 12 અંગનું બાયફર્કેશન જોઈએ છે, આપણે 12 અંગમાં આટલા પદ છે એ જોયું, બરાબર. 12 અંગમાં 112 કરોડ પદો છે, એ 112 કરોડ પદમાંથી જે પહેલા 11 અંગ છે, એ 11 અંગમાં ફક્ત 4 કરોડ પદ છે, 4,15,00,000, ખ્યાલ આવ્યો. અને જે 12મું અંગ છે એમાં બાકીના પદો છે ગણી લો તમે, ખ્યાલ આવ્યો. 11 અંગમાં 4 કરોડ પદો, ક્યાં ગયું? હા,
જો 112 કરોડ માંથી 11 અંગમાં 4 કરોડ પદો. હવે 11 અંગનું નામ જોઈ લઈએ. જો આપણે પહેલું આચારંગ 18,000 પદ, બીજું સૂત્રકૃતાંગ 36,000 પદ, ત્રીજું સ્થાનાંગ 42,000 પદ, ચોથું સમવાયાંગ. હવે જો અહીંયા અલગ ભાષામાં લખ્યું તો ઘણી જગ્યાએ આંગ અંગે એવી રીતના ફરક પડે છે. તો સમવાયાંગે 1,64,000 પદ. પછી વ્યાખ્યાન પ્રજ્ઞપ્તિ અંગ, એમાં 2,28,000 પદ. પછી જ્ઞાતૃ કથાંગ. જો હવે આ એક એક અંગનો વિષય શું છે એ પણ આપણી પાસે લિટરેચરમાં છે કે કયા અંગની અંદર શું કન્ટેન્ટ છે. જનરલ 1 પેરેગ્રાફ, ખ્યાલ આવે છે. હવે એનું વર્ણન તમે જાતે વાંચજો હોમવર્ક તરીકે. 5,56,000. પછી ઉપાસક અધ્યાય અંગ, એના પછી અંતકૃત દશાંગ અંગ, એના પછી અનુત્તરો ઉપાધિ અંગ, પ્રશ્ન વ્યાકરણ અને વિપાક સૂત્ર અંગ. આ 11 અંગના નામ થયા. હા, અપ્રોક્સિમેટલી ડબલ થાય છે પણ વધતા જાય છે એમ કહેવાય. એક્ઝેક્ટ ડબલ 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 નથી થતા. હવે જો આ 11 અંગમાં આટલા સૂત્ર થઈ ગયા, આજે 12મું અંગ છે એમાં રિમેનિંગ 108 કરોડ પદ છે, બરાબર. એ 12મા અંગના 5 ભાગ છે. જો અહીંયા 5 નામ લખ્યા છે, ત્યાં પહેલાથી જોઈએ. આ પહેલું છે પરિક્રમાણી, બરાબર, પરિક્રમાણી. પછી બીજું છે સૂત્ર, ત્રીજું છે પ્રથમાનુયોગ, ચોથું છે પૂર્વગત, અને 5મું છે ચુલિકાયામ, બરાબર. આ 5 12મા અંગના ભેદ છે. હવે એમાં તમે જુઓ 108 કરોડમાંથી 95 કરોડ પદ પૂર્વમાં છે, બરાબર. 112 કરોડ ટોટલ, એમાંથી 12મા અંગમાં 108 કરોડ, અને 108માંથી પણ 95 કરોડ આ પૂર્વમાં છે. આ પૂર્વના 14 ભેદ, જે 14 પૂર્વ કહેવાય છે ને, એ પૂર્વ, આ જે પૂર્વગત છે ને એના ભેદ. હવે બીકોઝ ધ પૂર્વગત ઇઝ સો બિગ ઇન ધ ટોટલ 12 અંગ, એટલે ઘણીવાર એને 12 અંગ 14 પૂર્વ જુદા કરીને પણ કહેવામાં આવે છે, પણ ઇટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન 12 અંગ એમ સમજવું, બરાબર. હવે ઘણીવાર 12મા અંગમાં જ આટલા ભેદ છે એમ દેખાડવા માટે 11 અંગ અને 14 પૂર્વ પણ કહેવામાં આવે છે. એ મળાવીને 25 ગુણ આચાર્ય ભગવાનના થાય છે, ખ્યાલ આવે ને. એટલે 25 ગુણ તો મોટા મોટા કહેવા માટે છે, પણ બાકી આનો ભેદ પ્રભેદ કરો તો ઉપાધ્યાય ભગવાનને આટલું જ્ઞાન હોય છે. હવે આમાં પણ એના ફર્ધર ભેદ પ્રભેદ છે, કોના સૂત્ર કેટલા છે, બધું આપણા મંદિરમાં ઉપર લખેલું છે. એટલે તમારા માટે હોમવર્ક છે, આજે રવિવાર છે, ઘરે જઈને કાંઈ કામ નથી, આજે બધા ક્લાસ પછી ઉપર કમસે કમ 1.5 કલાક જૈન મંદિરમાં બેસજો, અને ઉપર જે પાછળ ફોટો છે એને વ્યવસ્થિત સ્ટડી કરજો. કયા અંગમાં કેટલા સૂત્ર, કયા પૂર્વમાં કેટલા સૂત્ર, કોનું પોઝિશનિંગ ક્યાં છે, બરાબર, એ વ્યવસ્થિત સ્ટડી કરજો. તો એ રીતે આપણા ઉપાધ્યાય ભગવાનના 25 ગુણ પૂરા થયા. હવે આ મુનિરાજના 28 ગુણો છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી, તો હિ જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન તે સૂજે લો કાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું. બોલો જીનવાણી માત નો જય હો.